પ્રવચન નંબર 636 તારીખ 21/7/96 53 મિનિટ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા 14
અને પર્યાયમાં થતો રાગ એનું પણ દુઃખ એને ભગવાન આત્મા ભોગવતો પડે, એમ કરતા નથી એમ ભોગતા પણ નથી, એ તો શું પરમાત્મા પદે સુંદર વિરાજમાન છે. એટલે જીવકૃત ન કહેતા એને કર્મકૃત કહ્યું. કર્મકૃતમાં નિમિત્તની પ્રધાનતા લેવી, કરતા કર્મની પ્રધાનતા ન લેવી. કે કર્મનો ઉદય આવે છે માટે રાગ થાય છે, અને કર્મના પરમાણુ કરતા અને આ રાગ એનું કાર્ય એમ ન લેવું. એમ જીવ કરતા અને રાગ કર્મ એમ પણ ન લેવું. એ તો પર્યાયનો કરતા પર્યાય, પણ જ્યારે વિભાવ ભાવ થાય છે ત્યારે એમાં પોતાનો સ્વભાવ નિમિત્ત થતો નથી, પણ અન્ય દ્રવ્ય એવા નિમિત્ત થાય છે. એ કયું અન્ય દ્રવ્ય છે કે એક આઠ પ્રકારના કર્મ છે, એમાં મુખ્ય મોહ નામનું કર્મ છે. મોહ નામના કર્મના બે ભેદ છે, એક દર્શન મોહ ને એક ચારિત્ર મોહ. તો દર્શન મોહ જેમાં નિમિત્ત છે અને નૈમિત્તિક ભાવ થાય એને મિથ્યા દ્રષ્ટુ કહેવામાં આવે છે. ચારિત્ર મોહના નિમિત્તે જે ભાવ થાય એને રાગદ્વેષ કહેવામાં આવે છે. બે ભાવ જુદા છે અહીંયા પર્યાયના, અને સામે કર્મ બે જુદા છે, એટલે એને નિમિત્તની મુખ્યતાથી કર્મકૃત કહ્યું. ઉપાદાનની મુખ્યતાથી પર્યાયકૃત છે. ઉપાદાન પડે રાગને આત્મા કરતો નથી, અને રાગનું કાર્ય થાય એમાં ભગવાન આત્મા નિમિત્ત પણ થતો નથી. રાગ રૂપે પરમે, રાગ પર્યાયમાં થાય પણ રાગમય ન થાય. એ રાગથી રહિત જ રહ્યો છે, અનાદિ અનંત. આવું ભેદ જ્ઞાન એને કરવું જોઈએ. પણ આવી સ્પષ્ટ વાતો બહાર આવ્યા છતાં પણ એ પરમાત્મા તત્વ રાગદ્વેષથી ભિન્ન છે, દુઃખથી ભિન્ન છે. રાગ અને રાગનું પણ દુઃખ પર્યાયમાં થાય છે. એ વખતે દ્રવ્ય શુદ્ધ પરિપૂર્ણ જ્ઞાનમય અને સુખમય રહેલો છે. જીવ દુઃખી થતો જ નથી, ભૂતકાળમાં થયો નથી, વર્તમાનમાં થતો નથી, ભવિષ્યકાળે થશે. દુઃખ થાય છે એ પરિણામમાં થાય છે, એ રાજ્ય સ્વરૂપના પરિણામ આત્માથી રહીત હોવા છતાં હવે આચાર્ય ભગવાનથી છે કે ત્રણેય કાળ મિથ્યાત્વના પરિણામથી આત્મા રહીત હોવા છતાં અસંયુક્તો એમ લખે છે. અસમાયિતી રાગાદી અથવા શરીરાદી સંયુક્ત ન હોવા છતાં, એટલે શરીર સહિત ન હોવા છતાં એટલે કે રહીત હોવા છતાં, જ્યારે સખત માથાનો દુખાવો થાય કે ગુમરો પાકતો એટલે દુઃખ થાય, ત્યારે એ દુઃખના પરિણામથી ભગવાન આત્મા બિંદીએ છીએ. પરમાત્મામાં દુઃખનો પ્રવેશ નથી બિલકુલ. એમ દુઃખ નથી પર્યાયમાં એમ પણ નથી, રાગ નથી એમ પણ નથી. રાગ થાય છે પર્યાયમાં, પણ એ પર્યાયમાં રાગ દ્વેષને દુઃખ થવા છતાં પણ એ પરમાત્મા એનાથી રહિત છે. ત્રણેય કાળ રહિત હોવા છતાં એમ રહિત હોવા છતાં આ ઉપચારથી આત્મા દુઃખી થઈ ગયો. નરકનો જીવ બહુ દુઃખી, દિગોતનો જીવ અનંત દુઃખ, નિગોના જીવનું દુઃખ નારકીના દુઃખ કરતા અનંત ગુણો કર્યો. એનું કારણ મોક્ષમાં પ્રકાશમાં કહ્યું કે યાં તો એને પાંચ ઇન્દ્રિયનો ઉગાર છે, સમાધાન કરવાની શક્તિ છે, ડિવોટના જીવને જ્ઞાન એટલું બિડાઈ ગયું છે, એટલે જ્ઞાનનું બિડાવવું એ અનંતનું દુઃખ છે. હવે એ અનંતો દુઃખી અનંતો અનંતકાળથી અનંતકાળથી દુઃખી દુઃખી થઈ રહી છે એમ ભાષા વ્યવહારની ઈજાવે. બીજું તો ઉપાય છે નહીં. વ્યવહારની ભાષામાં એમ જ આવે કે ચાર ગતિના જીવો બહુ દુઃખી છે. એ વ્યવહારનું જે વચન આવ્યું એને જગતના જીવે સત્ય માની લીધું. દુઃખી દુઃખ વખતે સુખી સુખ હોય છે કા? આ વાત ગુરુદેવથી નીકળી છે વાત, બાકી વાત તો શાસ્ત્રમાં હતી. 2000 વર્ષ પહેલાના શાસ્ત્રોમાં વાતો પડી હતી. પણ રાગદ્વેષ થાય, અનંત દુઃખ પર્યાયમાં થાય ત્યારે એને આત્મા રાગને કરે નહીં અને દુઃખને ભોગવે નહીં. ત્રણેય કાળ પકડતા રહે અને ત્રણેય કાળ અભોગતા રહે છે. એવું જયારે કરશે જીવ ત્યારે એની દ્રષ્ટિ પર્યાય ઉપર થશે, દ્રવ્ય ઉપર આવશે. જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડી ત્યાં દ્રષ્ટિ નિર્મળ થઈ જશે. ઉન્નત દ્રષ્ટિ નિર્મળ, જ્ઞાન નિર્મળ, ચારિત્ર નિર્મળ, અને એનો ફળ એને આનંદ આવશે. એટલે આ ભેદજ્ઞાનની વાત ગળે ઉતરવી મુશ્કેલ કે દુઃખ થાય ત્યારે આત્મા દુઃખી થતો નથી. વ્યવહારીજનો પરસ્પર વાત એમ કરે અને શાસ્ત્રને પણ એમ કહેવું પડે, લોક ભાષા છે. શું કહ્યું? લોક ભાષા છે, લોક વ્યવહાર છે. આત્મા દુઃખી થઈ ગયો. લોક ભાષા ને લોક વ્યવહાર ને કેટલા વ્યવહારે દુઃખી થયા છે આત્મા એમ કહો ને કે ના, એમ નથી કહેવું. હવે અમારે એમ કહેવું નથી કે વ્યવહારને દુઃખી થાય. એ વ્યવહારને દુઃખી થાય છે, શાસ્ત્ર ભાષા છે, અને એ વ્યવહારને સાચો માની લીધો છે. કેમ કે વ્યવહાર અભૂતાર છે, અસત્ય છે, ખોટું પસંદ કરે છે. આત્મા દુઃખી થતો ન હોવા છતાં પર્યાયમાં દુઃખ હોવાથી ઉપચારથી આત્માને દુઃખી થયું એમ કથન માત્ર છે. વ્યવહારનો એક શબ્દાર થયેલો છે કળોષ્ટિકામાં. વ્યવહાર એટલે શું? કથન માત્ર. કથન માત્ર એટલે કહેવા માત્ર એમ. કેળો મામો નથી કહેતા, કેળો મામો. અગાઉના કાળમાં તો બહુ હતું ને, એટલી આવક નહોતી. એમાં પોતાના ગામથી કોઈ હરિજન આવે અને સાસરે ગયેલી બાય એને ઘેરે જાય, આવો આવો મામા આવો. પણ મામેનું પૂરે નહીં, કેનો મામો, કહેવા માત્ર. એમ શાસ્ત્રની ભાષા એમ છે કે વ્યવહારે જીવ રાગને કરે છે, વ્યવહારે રાગથી સહિત છે, તેથી રાગને કરે પણ છે અને એના ફળને ભોગવે પણ છે. એ 100% ખોટું છે. 100% 1% એમાં સાચું નથી. આત્માને અનાત્માના ભેદની વાત ચાલે છે. અનાત્મામાં રાગ થાય છે, દુઃખ થાય છે, પણ એનાથી આત્મા રહિત હોવા છતાં એમ તો લખે છે, તું જોતો ખરો દેવગુરુ શાસ્ત્રને તું પગે લાગે સવારના જઈને, પણ તું એનું માનતો નથી. આ ભેદજ્ઞાનની વાત છે. સુગાનીજી એક રાતમાં સર્વદર્શ પ્રાપ્તિ એક વ્યાખ્યાન થાય એમનું કે જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન, એટલે જ્ઞાન ભિન્ન દુઃખ ભિન્ન. જ્ઞાન એટલે જ્ઞાનમય આત્મા દુઃખથી ભિન્ન છે. ત્રણેકા હવે જો રાગદેશને દુઃખથી ભિન્ન છે તો શરીરથી ભિન્ન હોય, અને જો શરીરથી ભિન્ન છે તો મકાન થી તો પાંચ છ માળ નું હાથ માળ નું મકાન બનાવે કોઈ આત્માથી ભીન છે એ તમારું ક્યાં છે તમારું ક્યાંથી થઈ ગયું અહીંયા તો કે છે કે રાજદેશ તો સુખના પરિણામથી ભીન છે શાસ્ત્ર જ્ઞાનથી ભીન છે આત્મા પેલા શ્લોકમાં કહ્યું છે નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા માંગલિકમાં 415 ગાથાનો સાર કહી દીધો કે હું શુદ્ધાત્માને નમસ્કાર કરું છું નમો છું નમસ્કાર કરું છું સમય નામ આત્માને સાર નામ જે ભાવ કર્મ દેવ કર્મ લો કર્મ રહી છે આત્માને ભાવ કર્મમાં રાગદેશ આવી ગયા ઇન્દ્રિય જ્ઞાન આવી ગયું દુઃખ આવી ગયું ભાવ કર્મ આવી ગયું અને દ્રવ્ય કર્મ એટલે આઠ કર્મથી રહી છે અને શરીરથી રહી છે લોક કર્મ અને શરીર ભાવ કર્મ દ્રવ્ય કર્મ લોક કર્મથી રહી એવા શુદ્ધાત્માને નમસ્કાર સિદ્ધને નમસ્કાર ન કર્યો નકર શાસ્ત્રની શરૂઆત કરતા આચાર્ય મહારાજ સિદ્ધને નમસ્કાર કરે કે અર્યંતને નમસ્કાર કરે એવું એક માંગલિકમાં શિષ્ટાચાર રિવાજ છે વિનય છે આ તો કે છે કે હું શુદ્ધાત્માને નમસ્કાર કરું સિદ્ધને અર્યંતને નથી કરતો પણ આત્માને નમસ્કાર કરું છું એમાં પાંચ પદ આવી ગયા પણ પરમેશ્વર સ્વરૂપે હું છું પહેલા શ્લોકમાં રહીતથી વાત પડી છે આ જેને રહીત બેઠું અને રહીતનો પક્ષ આવ્યો અલ્પકાળમાં એને આત્મનો થશે એમ લખે છે કે રહીત હોવા છતાં છે તો રહીત હોવા છતાં રહીત થાય ત્યારે એમ નહીં ત્રણેય કાળ ભગવાન આત્મા છે એ કર્મથી કરેલા નિમિત્તપણે એવા રાગાદી ભાવો અને શરીરનાથી ભાવો લીકુટ્યા કર્મોના કરેલા રાગાદી અથવા શરીરાદી ભાવોથી તો ઉપરમાં છે અસંયુક્તો પી અહીં લખે છે સંયુક્ત ન હોવા છતાં સહિત ન હોવા છતાં એટલે રહીત હોવા છતાં હવે આમાં કારખાનાથી તો રહીત છે આત્મા દુર્ગેશભાઈ આ કારખાનું તમારું ચાલે છે એનાથી તો આત્મા રહીત છે એ તો અમે કહેતા નથી એના પર્યાયમાં રાજદ્વેષને શું દુઃખ થાય જીવના પર્યાયમાં છે જીવના પરિણામ હો છે જીવના પરિણામ પણ એ પરિણામથી પરમાત્મા ભીન છે હવે ઓલો તો ક્યાંય નું ક્યાંય પ્રભુભાઈ લઈ ગયું તમારા મકાન પૈસા આ ગુજરાતીમાં જો કોઈ લીધું છે આંગળો વાંચી શકે આમાં સંસ્કૃતની જરૂર નહીં સંસ્કૃત તો ઉપર લીધું છે દાદા ભગવત કે આ તમે કર્યું તમારા ઘરનું તો નથી ને કેમ કે દૂધમાંથી પૂરા કાઢે અજ્ઞાની જીવો છે ને એ દૂધમાંથી પૂરા કાઢે આ ઘરનું લાગે તમારું ઘર ના ઘરનું નથી ઉપર શ્લોકમાં અને સંસ્કૃતના પાટીને વંચાવી દે કે આ અનુવાદ છે બરાબર કે નહીં ટ્રનમલ સાહેબે આનો અનુવાદ કર્યો છે આ શ્લોકનો એ 14 નંબરની ગાથા છે પુસ્તક બીજી ઉપર એમાં છે પાઠ છે રહીત હોવા છતાં રાગથી રહીત હોવા છતાં આ સંસારના જે ઉઘાડ ભાવ ઇન્દ્રી એનાથી તો આત્મા રહીત છે આ એન્જિનિયરને ડાક્ટરને સીએને એડવોકેટને એનાથી તો આત્મા રહીત છે પણ શાસ્ત્ર જ્ઞાનથી ભગવાન પરમાત્મા રહીત છે એ ભાવકર્મના પેટામાં છે શાસ્ત્ર જ્ઞાન છે ને એ ભાવકર્મની જાત છે એ જ્ઞાન ચેતના નથી પણ કર્મ ચેતના છે શાસ્ત્રનું જ્ઞાન હો અથવા શાસ્ત્રમાં જેવું છે એવું અહીંયા જ્ઞાન થાય. એ જ્ઞાનથી પણ પરમાત્મા ભિન્ન છે. હવે તને કશાયની મનતા થઈ ગયો શુભ, તો એમાં તને શું થયું? પણ ચિંતારાનો આત્મા એનાથી રહી છે, એને આગળ કરે પૂજા ને ભક્તિ ને જાગરણ તારાથી રહી છે. અને શાસ્ત્ર જ્ઞાન પણ તારાથી થઈ છે. તારું અસ્તિત્વ શાસ્ત્ર જ્ઞાનમાં નથી ભાઈ, તું શાસ્ત્ર જ્ઞાનમાં નથી. શાસ્ત્ર જ્ઞાન તો જળ છે, દ્રવ્ય શુદ્ધ તો જળ છે, પણ એના લક્ષ્ય થયેલો ઉગાડ આવશે જે જ્ઞેય છે એમાં જ્ઞાન નથી. જ્ઞાનની ભ્રાંતિ થઈ છે તને, પણ એમાં જ્ઞાન નથી. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે એને જ્ઞાન કેમ કહી? રાગાદિથી રહી છે આ ભેદ જ્ઞાનનો પહેલો પાયો છે. બીજું ભેદ જ્ઞાનનો પ્રકાર તો એના કરતા સૂત્રો છે, પણ આ પેલો દ્રષ્ટિનો વિષય જેના હાથમાં આવશે એને અનુભવ થવાની શક્યતા છે. દ્રષ્ટિનો વિષય આવે એટલે અનુભવ થઈ જાય નથી. દ્રષ્ટિના વિષય પછી જ્ઞાનના વિષયની ભૂલ પડે છે. પટને જાણું છું, સપટને જાણું છું, એ બીજી ભૂલ છે. પણ આ પેલી ભૂલ તો ટળે કે ત્રણેય કાળ હું તો પરમાત્મા છું, વર્તમાનમાં પરમાત્મા છું. આ વિકલ્પ ઉઠે છે કે ક્યાં ઉઠે છે કે મારા ક્ષેત્રથી બહાર ઉઠે છે. સંકલ્પ વિકલ્પની જે જાળ છે મારા સ્વરૂપમાં નથી, મારી સત્તાની બહાર છે. થાય છે વિકલ્પ, એ વાત સાચી છે, પણ એ વિકલ્પ જીવ તત્વમાં નથી, એ પર્યાયનો ધર્મ છે. ખરેખર તો એ અજીવમાં થાય છે, રાગદ્વેષ જીવમાં નહીં. શુદ્ધ જીવાસ્થિ કાય જે આનંદની મૂર્તિ છે, જ્ઞાન ને આનંદનો પણ છે, એમાં રાગદ્વેષ ઉદ્ભૂત છે નહીં ભાઈ. એવા આત્માને તું લક્ષ કર તો તને અનુભવ થશે. હું ભેદ જ્ઞાન ઉપદેશ દેનાર પણ ચેલો ગયો. શાસ્ત્રો રહી ગયા, 9000 ટેપ રહી ગઈ, બહુ સારું છે. રાગ દ્વેષ ને સુખના પરિણામથી રહી હોવા છતાં પણ છે તો રહી. હવે આગળ સંસારનું બીજ શું છે કે છે શરૂઆત કરી વાત, હવે ઉત્તરાયણનો બીજો પાઠ કહે છે. ભવનું કારણ ક્યારે શું છે? રહી છે, રહી છે, રહી છે તો સંસાર શેનો કહે છે? આમ હોવા છતાં પણ અજ્ઞાની જીવોને જેને રાગથી વેદના થયું નથી, એકત્વ કરે છે રાગ અને શરીર સાથે, તેવા અજ્ઞાની જીવોને સંયુક્ત એટલે સહિત પાસે છે લાગે છે એમ ન લગતા જો મર્મ છે આ લીટી અજ્ઞાની જીવોને સહિત જેવો પ્રતિભાસે છે. સહિત છે એમ નથી. હવે એક બાજુ કે રહી છે અને બીજી બાજુ અજ્ઞાની કે હું એનાથી સહિત છું તો વિજ્ઞાની થઈ ગયું. સંયુક્ત એટલે સહિત જેવો પ્રતિભાસે છે, સહિત થતો નથી રાગથી. આત્મા રાગથી અજ્ઞાની માને કે રાગથી મારો આત્મા સહિત છે અને એ વાત એની સાચી હોય તો પેલો ઉપરનો શ્લોક ખોટો ઠરે છે. ઘણેકાર રહી છે તો ઉડી જાય વાત એની. અજ્ઞાની કે રાગને શું તું તેવો સહિત છો, હું રાગને કરું છું તું ઉભવું છું નહીં. અજ્ઞાનીને રહીત હોવા છતાં એ રાગદ્વેષના પરિણામથી મારો આત્મા જાણે સહિત હોય એવું મને નૈયા થાય છે, પ્રતિભાષે છે. જે ભેદ જ્ઞાનનો એક અંશ એને ખુલ્લો રહેવો, રાગદ્રષ્ટિ સહિત છો તો પછી અવકાશ જ નથી એને. એવી વાત છે, જરાક શાસ્ત્રમાં આવે, વ્યાખ્યાનમાં પણ એમાં આવે જ્ઞાનીઓનું કે અજ્ઞાની જીવ રાગથી સહિત છે, અજ્ઞાની જીવ દુઃખથી સહિત છે, સહિત છે તેથી રાગને કરે છે, દુઃખને ભોગવે છે. એમ વ્યાખ્યાનોમાં આવે, વક્તાઓ પણ કે, પણ અહીંયા એક માર્મિક વાત કહી છે આ પુરુષ. મને તો આ રાગદ્વેષના પરિણામથી હું સહિત છું, સહિત જેવો છું એ મને પ્રતિભાસે છે, સહિત થઈ ગયો એમ હજી નથી લાગતો. જો સહિત થઈ ગયો હું તો રહી વેદજ્ઞાન રીએ નહીં ઘટ્યું, વેદજ્ઞાની શક્તિ મિલાઈ ગઈ. આ તમારા કાયદા કામ કરતા જેવી વાત છે, એનું કારણ છે પડખે ચડ્યા નથી, પૈસાની પડખે કરી
ગયા.
હોશિયાર માણસ છે, ત્યાં પછી મચી બતાવો. આટલું સાંભળ્યા પછી પણ એને એમ લખ્યું કે બહુ ઝીણું લાગે છે, એનું એક કામ છે કે 24 કલાક પાપની પ્રવૃત્તિ ગુરુદેવ પરમાવે છે, હું નહીં એના માટે નહીં, જનરલ
જનરલ
24 કલાક પાપ ના થાય, આત્મા યાદ જ ના આવે. આત્મા શું ને આત્માના પરિણામ શું ને એ પરિણામથી એક છે કે રહી છે એને વિચારવાનો અવકાશ નથી રહેતો. અને રામ બોલો ભાઈ રામ કઈ જવા ન લાગે, ઘરે ગયા જાય 40-50 રીતે આ કુદરમાં એવા કરે છે, આનો સ્વર્ગ છો, આનો સ્વર્ગ છો, અરે વેદ જ્ઞાન નો ઉત્કૃષ્ટ ઉપાય બતાવ્યો છે. મને શરીરથી મારો આત્મા સહિત જેવું લાગે, રાતથી મારો આત્મા સહિત જેવું લાગે, બાકી તો સહિત જ છે એમ માની બેઠો છે, પણ એમાં થોડોક અવકાશ આ પુરુષ રાખ્યો જેમાં આત્મા રાગનો કરતા નથી ખરેખર, પણ રાગનો કરતા છું એ અજ્ઞાનીને પ્રતિભાસે છે. જો ઠીકાણી દેજો રાગનો કરતા થઈ ગયો હોય તો અકર્તાપણું ના થઈ જાય, અકર્તાપણું ડ્રાઈવરે છે અને પરિણામમાં રાગ થાય છે. ઉપચારથી આત્મા રાગને કરે છે વ્યવહાર એમ કહેવામાં આવે છે, પણ હું કરું છું એમ નહીં, કરતા છું એમ મને પ્રતિભાસે છે. અજ્ઞાનીની વાત છે આ, અજ્ઞાની જીવ પણ એમ જાણે કે આ રાગને હું કરું છું એમ મને લાગે છે, દુઃખને હું જાણે ભોગવતું એમ લાગે છે. એ તો એક જ હોય, પણ થોડી ટીકા એક અંશની બાકી રાખી એવું શાસ્ત્રમાં માર્ગ વિરોચન કરતા પ્રતિભા છે કે રાજને એ કરતા થાય છે કે નહીં, કરતા થતો નથી. એક સમય પણ રાજનો કરતા થાય તો અકર્તા થઈ શકે જ નહીં કોઈ કાળે. આ કરતા પ્રતિભા છે કે એટલે ભેદજ્ઞાન કરીને અકર્તા થાય છે એમ નહીં લખ્યું, અકર્તા પ્રતિભા છે. કહે હું આત્મા છું, જ્ઞાન ભાઈ છું, નાતા છું, રાગનો અકર્તા છું એ મને હવે પાસે છે. અકર્તા થયો એમ નહીં, કેમ કે અકર્તા થયો તો પૂર્વે કરતા હતો એમ થઈ ગયું, પણ ત્યાં ગુરુદેવ કે 24 કલાક પાપના પુનરા અને સુખ્લો વાતના કિનારા પણ બહુ વિલાનો રુદ્રીનો ઉપદેશ પણ વિરલ નથી. ક્યાંક ક્યાંક છે, બાકી વ્યવહારનો ઉપદેશ કામ કામ છે. બોલું ક્યાંક ક્યાંક ને વ્યવહારનો ઉપદેશ કામ કામ જે ઠેકાણે જે ઠેકાણે છે, ચારે બાજુ કોઈ ઠેકાણે વળી રેગ્યું છે, તો સારું છે. ક્યાંક ક્યાંક ઉપદેશ સુધરેલો છે. આ વખતા સુધરેલો ઉપદેશ આપે છે કે વ્યવહારને ઉપદેશ એ પણ જાણવાની શક્તિ જેવી આપી છે. સાંભળવા જાઓ વ્યસન થઈ ગયું, અને પણ વ્યવહારને ના ઉપદેશ સાંભળીને તું શું કરીશ? તું વિચાર દંડ થશે. ભલે સામો સમયદ્રષ્ટિ ન હોય પણ એને ઉપદેશ તો ભેદના લાવવો જોઈએ ને. ઉપદેશ થી વિરલ શાસ્ત્રમાં લખી જાઓ, મારી વાત ઘટી નથી કરતો. વિરલ છે, ક્યાંક ક્યાંક છે સુધરીનો ઉપદેશ કે ભગવાન આત્મા રાખતી રહી છે. એક ટંકાર કરે ને ત્યાં મીઠાત ચાલ્યું જાય. મીઠાતથી રહી છું તો મીઠાત રહી શકે નહીં પછી. અને રાખી સહિત રાખી સહિત રાખી સહિત દુઃખી સહિત દુઃખ મારામાં થાય તો દુઃખ જશે જ નહીં. કોઈ કાળે દુઃખના નાશનો ઉપાયની ખબર નથી. આમાં આનો રસ ચાલે છે કે અજ્ઞાની જીવોને રાગથી મારો આત્મા સહિત છે ને, સહિત જેવો એવો પ્રતિભાસે છે. અને તે પ્રતિભાસા એવું એને ભાસે છે કે હું રાગથી ને તું દુઃખી સહિત છું એવું જેને ભાસે છે લાગે છે, તે પ્રતિભાષણ નિશ્ચયથી સંસારના બીજરૂપ છે. બહુ બીજમ સંસ્કૃતમાં છે, સ ખલુ બહુ બીજમ, તે બહુનું બીજ છે, દુઃખનું બીજ છે. શું ગ્રાહકી રહીત હોવા છતાં, દુઃખથી ભીન હોવા છતાં, અત્યંત ભીન, સરળતા ભીન, હો કથનથી વિના ભીન નથી. રાગમાં કથનચિત ભિન્ન ભિન્ન ન હોય, વિતરાગ ભાવમાં કથનચિત ભિન્ન ભિન્ન હોય. એક જાત છે આત્માને પરિણામ માટે, પણ આ તો જાત જ જુદી છે. રાગને સુખના પરિણામે આ સરતો તો છે, માટે અત્યંત ભિન્ન છે, સરુથા ભિન્ન છે. શાસ્ત્ર જ્ઞાન સરુથા ભિન્ન છે, શાસ્ત્ર જ્ઞાન પણ કથનચિત ભિન્ન ભિન્ન નથી. હા, આત્મજ્ઞાન પ્રગટ થાય એ આત્માથી કથનથી ભિન્ન ભિન્ન કહેવાય. એમાં શ્યાદ ઉતરે સ્વજાતિમાં. આ તો જળ છે, રાગ ભેદ તો દુઃખના પરિણામ, પ્યોર જળ છે. રાગ પોતાને ન જાણે અને જાણનારને પણ ન જાણે, માટે એટલો ભાવ જળ ભાવ છે. ચેતનને જળની એકતા કરીને બેઠો છે. જળ અને ચેતન બે સ્વભાવથી ભિન્ન ભિન્ન છે, એને બદલે એક માનીને બેસે છે ત્યાં સુધી બહુ ભિન્ન છે. દુઃખ આવી પડશે એમ કે છે. સંસારના બીજરૂપ છે એ ભેદજ્ઞાન કરી અને આત્માનું દ્રષ્ટિ કરીને આવો, આત્માનો અનુભવ કરવો. હવે કઈ કોઈને પ્રશ્ન હતો?
આનંદ જે પર્યાયમાં આવે
કથનચિત ભિન્ન ભિન્ન લાગવું પડે, પણ કથનચિત ભિન્ન ભિન્ન ક્યારે અતિશય લાગવું પડે જ્ઞાનમાં આનંદમાં, કે સર્વથા ભિન્નનો પાઠ હોય તો. પેલા એકરામાં તો કેવળ જ્ઞાનથી સર્વથા ભિન્ન, નવ તત્વોથી સર્વથા ભિન્ન, બંધ મોક્ષના પરિણામથી સર્વથા ભિન્ન, મોક્ષનું કારણ એવા જે સમીકૃષ્ણાચાર્યના નિશ્ચયગત કરાયેલા પરિણામ એનાથી પણ સર્વથા ભિન્ન. ક્યારે દ્રષ્ટિનો વિષય એના હાથમાં આવ્યો અને એના ઉપર દ્રષ્ટિ લગાવી ત્યારે સમયદ્રષ્ટ જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય. અતિન્દ્રિય એ અતિન્દ્રિય પ્રગટ થાય એ કથનથી ભિન્ન ભિન્ન છે. સર્વથા ભિન્ન માનવામાં આવે તો એ પરિણામના નાટ્યનો નાશ થાય, અને સર્વથા ભિન્ન માનવામાં આવે તો મોક્ષ માર્ગ રહે નહીં. માટે ત્યારબાદમાં અનુભવ પછી ત્યારબાદ હોય, અનુભવના વિષયમાં ત્યારબાદનો અભાવ છે એમાં કથનચિત નથી, સર્વથા છે. પણ અનુભવ જ્ઞાન જે પ્રગટ થાય છે એમાં કથનચિત ભિન્ન ભિન્ન એની જાતના પરિણામ હોય, એની સાથે કથનચિત ભિન્ન ભિન્ન હોય. રાગની સાથે નહીં, દુઃખની સાથે.
જ્ઞાની
થયા પછી ત્યાં સુધી તો એને કથનચિતનો આશરો લેવો જ નહીં, સર્વથાનો જ આશ્રય લેવો. પેલા કોઈ કે ભલે એકાદ થઈ જશે, નિષ્ઠાવાદી થઈ જશે, ભલે થાય. ચાર ભાવથી રહિત થયો આત્માને, ઉદય ઉપસમ છે, ઈચ્છો ઉપસમ. એને પરદ્રવ્ય કયા, પરભાવ કયા, ને હે કયા, સર્વથા ભિન્ન હો, અત્યંત ભિન્ન. અને નવ તત્વોથી પણ અત્યંત ભિન્ન છે. એમાં સવર્ણિદ્રા મોક્ષ આવી ગયા, પ્રગટ થયા પહેલા તો એને સવર્ણિદ્રા પ્રગટ થશે. કથનચિતમાં પછી અનુભવ છે કે દેવસેના અત્યારે થઈ ગયા છે અને એક નય ચક્ર બનાવ્યું છે. એમાં લખ્યું છે કે નિશ્ચયને જોવામાં આવે તો નિશ્ચયને વ્યાખ્યા કરી, નિશ્ચયને અમે એને કહીએ છીએ અભેદ અને અનુચાર, તેનું લક્ષણ છે. અનંત ગુણથી અભેદ, અભેદ અને અનુચાર, એમાં ઉચ્ચાર લાગુ પડતો નથી કોઈનો, એનું નામ નિશ્ચય નહીં છે. આમ છે માટે કોઈને એમ લાગે કે નિશ્ચયાભાસી થશે કે નહીં, શ્યાદવાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસ મનમાં આવતો નથી. પછી અનુભવ થયા પછી કથનથી ભિન્ન ભિન્નનો પાઠ આવ્યો, પણ પહેલા સર્વથા ભિન્ન લેવું. છઠ્ઠી ગાથામાં જ્ઞાયક ભાવની સિદ્ધિ કરતા નથી અપ્રમત કે પ્રમત, એક જ્ઞાયક ભાવ છે એમાં નિશ્ચય નહીં, એ ભિન્ન છે એમ નથી લીધું. સ્વભાવથી જ ભિન્ન છે પરિણામ, આત્માથી નિત્ય છે અનિત્ય પરિણામ, સર્વથા ભિન્ન છે. ક્યારે જ્ઞાયકની દ્રષ્ટિ થાય, અનુભવ થાય તો કથનથી જ ભિન્ન ભિન્ન લાગુ પડે.
જ્ઞાનીને શરીરમાં વ્યાધિ થાય
નો ઉપયોગ ત્યાં નથી જતો. સાધક છે, સાધક છે, એને પણ પરિણામમાં રાગ અને દુઃખ થાય. એ વખતે સાધકનો ઉપયોગ ત્યાં જતો હશે કે નહીં, પેલી વાત એ કે ઉપયોગ ત્યાં જતો જ નથી. એને શુદ્ધ ઉપયોગ થયા પછી શુદ્ધ પ્રગતિ જ છે. સવિકલ્પ શામાં શુદ્ધ ઉપયોગ હોતો જ નથી. અને જે ઉપયોગ છે એ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ છે. એ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ દુઃખમાં જોડાઈ જાય છે અને ઇન્દ્રિય જ્ઞાન દુઃખને ભોગવે છે. અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા દુઃખને ભોગવતો નથી. એ વખતે સાધકનો અર્થ ફરીને
એકદમ
પ્રશ્ન સારો
જવાબ.
સાધક કથા છે એને એ પ્રકારના પ્રતિકૂળ શરીરમાં રોગ આવી પડે, કંઈ દુઃખ થાય, અને એટલું હજી વિતરાગતા પૂરી થઈ નથી, થોડુંક મચકે છે, થોડુંક બંધ પણ થાય છે, થોડુંક રાજ પણ થાય છે, તો એ જે દુઃખ થાય છે એ જ્ઞાનનો ઉપયોગ ત્યાં જાય છે કે નહીં, એવો પ્રશ્ન છે. કે જ્ઞાનીનો ઉપયોગ ત્યાં જાય જ નહીં, જે ઉપયોગ જ્ઞાન જાય છે એ જ્ઞાનીનો ઉપયોગ નથી, એ જ્ઞેયનો ઉપયોગ છે. ભાવિને છે, મન જાય છે આ દુઃખમાં, દુઃખમાં મન જોડાઈ જાય છે, ભાવિને જોડાય છે. ચેતન અચેતનનો ભોગ ઇન્દ્રિયો કરે છે, પણ ભગવાન પરમાત્મા અને પરમાત્માની જે દ્રષ્ટિ પ્રગટ થઈ એવો જે ઉપયોગ એ ભોગવતો નથી. બે ભાગ જુદા પડી જાય છે અનુભવ પછી જ્ઞાનની એક પર્યાયના બે ભાગ થાય છે જુદા. અંતર્મુખ જ્ઞાન પરિણતિ અને બહિર્મુખ જ્ઞાન સમિતિ એ ભાવ મન અહીંયા છે. પાંચ ઇન્દ્રી અને છઠ્ઠા મનનો ઉગાડતા ફરી ફરી પાછો અંદરમાં જાય ત્યારે પાંચ ઇન્દ્રિય છઠ્ઠા મનનો વ્યાપાર બંધ થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય થતો નથી, લગ્ન થાય છે. એટલે વ્યાપાર કરવાની શક્તિ રાખે છે પણ ઉપયોગ અંદરમાં યોજાય છે ત્યારે સદુપયોગ થઈ જાય છે. પણ શ્રમિકલ દશામાં પણ જ્ઞાનીનો ઉપયોગ બહાર જતો જ નથી.
લબ્ધરૂપે
લબ્ધ એટલે શક્તિ, જેમ કે આંખના ઉગાડ દ્વારા પ્રતિમાને દર્શન કરવાની શક્તિ વ્યક્તિ થઈ પ્રદર્શન કરતો હતો પછી ઉપયોગ આખો અંદરમાં ગયો. એટલે ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય થયો નથી. પાછો ઇન્દ્રિય જ્ઞાનમાં આવશે ત્યારે દર્શન કરશે ભગવાનના. પણ એ દર્શન કોણ કરે છે? આંખનો ઉગાડ કરે છે. આત્માનું જ્ઞાન દર્શન કરતો નથી. આત્માનું જ્ઞાન શું કહીએ? આ બધું સમયકાળમાં ભરેલું છે. આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે અને આત્માનું જ્ઞાન જેને આત્માનું જ્ઞાન કહીએ એને આજ સુધી પરને જાણવા ગયો નથી. આત્માનો ઉપયોગ આત્માનું જ્ઞાન ઉપયોગ એટલે આત્માનું જ્ઞાન વર્તમાનમાં પરને જાણતો નથી આત્મા અને ભૂતકાળમાં પણ પરને નહીં જાણે. કેવળ જ્ઞાન થશે ત્યારે પરને નહીં જાણે. આવી એક વસ્તુ રહી ગઈ છે માંડ બહાર આવી ગુહાપો પણ થાય છે. આ ગુહાપો થાય તો સારું છે, ગુહાપો કરવા જેવો છે. હું પરને જાણું છું એ અનંત સંસારનું કારણ છે. હું પરને મારું જીવાણું
જાણું કઈ
એ સરખું બધું
બધું પોતાના રૂપ જેવા નાનાકારો થાય એ મારામાં થાય છે કે નથી?
નાનાકાર આત્માના છે. પણ જયારે જ્ઞાકાર થાય છે જ્ઞાનની પર્યાયમાં પર પદાર્થ બધી પાસે છે એ જ્ઞાકાર કહેવાય. એ જ્ઞાકાર જ્ઞાન વખતે તમને જ્ઞેય જણાય છે કે જ્ઞાય જણાય છે એના પર આખો આધાર છે. આ ટર્નિંગ પોઈન્ટ છે. બધાને ઉપયોગ પ્રગટ થાય છે. કોઈને સદુપયોગ કે સદુપયોગ પ્રગટ થતો નથી. કોઈને સમય જ્ઞાન કે મિથ્યા જ્ઞાન પ્રગટ થતો નથી. ઉપયોગ પ્રગટ થાય છે અને એમાં બેનો પ્રતિવાસ થાય છે. એક જ્ઞાનની પર્યાય અનેક આકાર હોવા છતાં એક છે. અનેક આકાર શબ્દ કેમ કહ્યો? કે લોકનો પ્રતિવાસ થાય છે અનંત પદાર્થનો. એટલે જ્ઞાકાર જ્ઞાન વખતે એને જ્ઞેય જણાય છે કે જ્ઞાય જણાય છે તેના ઉપર બંધમુખનો આધાર છે. જે સમયે જ્ઞાકાર જ્ઞાન થાય છે એટલે ઇન્દ્રિય જ્ઞાનની અતિન્દ્રિય જ્ઞાનની પણ સામાન્ય ઉપયોગ એ સામાન્ય ઉપયોગમાં રાગાદી અને શરીરાદી જણાય છે અને જ્ઞાયક પણ જણાય છે. બે જણાય છે કેમ કે સ્વપરનો પ્રતિભાસ થાય છે એને સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. વ્યવહાર સ્વપરનો પ્રતિભાસ થાય છે નિશ્ચય છે અને સ્વપરને જાણે છે એમ કેવો તે વ્યવહાર છે. મોટો મોટો કે આટલું લાઈવ તમને તો ઘણું છે. મને ઘણું છે એટલું તો મને એ કહેનાર જોઈએ છે કે સ્વપનનો પ્રતિવાસ થાય છે એ તો નિશ્ચય છે પણ સ્વપન બેને જાણે છે એ વ્યવહાર છે. સુમનભાઈ કે મોટો ભાઈ પડી ગયો એ વેર વેર પડ્યો એ સંસાર છે કોને કેવી વાત. આ બધી શાસ્ત્રમાં છે. શાસ્ત્રમાં છે ગયા વખતે પર્યટન વિવિધ દસ્તકા થાય આઠ દિવસ લીધી એમાં દસ ગાથા લીધી તેમાં છે બધું. સ્વપરને પ્રતિભાસને માનતો નથી અજૈન છે અને સ્વપર બે ને જાણું છું એ અજ્ઞાની છે. વ્યવહાર છે નહી સ્વને જાણું ને પરને હું જાણું. અરે પરને જાણું તારા સ્વભાવમાં જ નથી, જાણી ક્યાંથી? રાજને કરું પણ તારા સ્વભાવમાં નથી. તું તો અહંકારતા છો પ્રભુ, પ્રભુ તું તો અહંકારતા છે. તું રાજને કેમ કરી છે? તારી તો નહીં કરી જાય અને હું દુઃખને ભોગવું છું. પ્રભુ રહેવા દે, તું તો અભોગતા છો, પરમાત્મા છો. પરમાત્મા દુઃખને ભોગવે તને તારે મોટે ચોખતું નથી. આ વાત ચોખતી નથી તને. તું પરમાત્મા છો, પરમાત્મા થઈને એમ કે હું દુઃખને ભોગવું છું. શું છું તને? આ
સુખને સુખને કોણ ભોગવે?
સુખને પર્યાય ને ભોગવે પર્યાય. વ્યવહારથી આત્મા ભોગવે. એમ કરે તે ભોગવે.
દુઃખને તો વ્યવહારથી ભિન્ન ભોગવે.
હા નહી, દુઃખ તો ભિન્ન છે આત્માથી. તો હવે જવાબ જીવ પણ દુઃખનો પ્રતિભાવ થાય છે ત્યારે દુઃખ જણાય છે કે જ્ઞાન જણાય છે? દુઃખનો પ્રતિભાવ ચોક્કસ થાય છે પણ દુઃખનો પ્રતિભાવ વખતે એક જ્ઞાનકાર જ્ઞાતું તે વખતે દુઃખનો પ્રતિભાવ છે પણ દુઃખ જણાતું નથી, જાણનાર જણાય છે. કેમ કે બાળ ગોપાળ સૌને ભગવાન આત્મા સદાકાળ જાણનારો જણાય ગયો છે પણ એ સ્વીકાર કરતો નથી. રાગનો પ્રતિભાવ થાય તો રાગને જાણું છું, દુઃખનો પ્રતિભાવ થાય તો દુઃખને જાણું છું. પ્રતિમાનો પ્રતિભાવ છો હિમંદર ભગવાન તો ભગવાનને હું જાણું છું. હા હા, ભગવાનને તું નથી જાણતો, તું તારા ભગવાન જાણતો. ભગવાનને જાણે છે એ તો આંખનો ઉગાડ છે. આંખનો ઉગાડ તારો છે, ઇન્દ્રિય જ્ઞાન તારું છે. આ થોડોક અભ્યાસ કરવા જેવો છે. પછી કેદક કરશો અને હાઈટ ફાઈટ તો ક્યાં છે?
ચોસઠ મીટર
કોઈ 100 વર્ષની ગેરંટી કોઈ કરી જ
ના
તો કઈ બોલ.
20 વર્ષની ગેરંટી નથી આવે કઈ.
થઈ ગયો ટાઈમ ખોટો ફેર. ચોપરનો પ્રતિભાસ ચોપર ઝકાવું છું ખોટો ફેર.
આધુનિક જેમ જોતી હોય ચંદ્રચંદ્ર લખાય તો અભિનંદન છે.